એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે આજના વિચાર મંથનમાં. આજે આપણે એક એવા વિષયમાં ઊંડા ઉતરીશું જે આપણી ડિજિટલ જિંદગીનો એમ કે અદ્રશ્ય પણ અત્યંત મજબૂત આધાર છે, ક્રિપ્ટોગ્રાફી.
બિલકુલ. અને આ સમજવા માટે આપણે પાનોસ લોરીદાસના પુસ્તક ક્રિપ્ટોગ્રાફીના મુખ્ય વિચારોનો સહારો લઈશું. નામ સાંભળીને કદાચ થોડું અઘરું લાગે, પણ
હા, પણ આ ટેકનોલોજી આપણે રોજબરોજ વાપરીએ છીએ.
એ જ તો. ઓનલાઈન બેન્કિંગ હોય, મિત્રને મેસેજ મોકલવો હોય કે પછી ઓનલાઈન ખરીદી કરવી હોય, આ બધું સુરક્ષિત કઈ રીતે થાય છે?
એનો જવાબ આ ક્રિપ્ટોગ્રાફીમાં જ છે. એટલે જ મને લાગે છે કે તેને સમજવું આજે ખૂબ જરૂરી બની ગયું છે.
હા, કારણ કે વાટ ફક્ત ટેકનોલોજીની નથી, આપણી ગોપનીયતા, પૈસાની સુરક્ષા અને આપણા લોકતાંત્રિક અધિકારો પણ એટલે તેની સાથે જોડાયેલા છે. એમ કહી શકાય કે ડિજિટલ દુનિયામાં વિશ્વાસનો આધાર જ ક્રિપ્ટોગ્રાફી છે.
એમનો શું દૃષ્ટિકોણ છે જે આ પુસ્તકને ખાસ બનાવે છે?
પાનોસ લોરીદાસ એક અનુભવી કમ્પ્યુટર વૈજ્ઞાનિક છે. તેઓ એથન્સ યુનિવર્સિટી ઓફ ઇકોનોમિક્સ એન્ડ બિઝનેસમાં સોફ્ટવેર એન્જિનિયરિંગના પ્રોફેસર છે. પણ મહત્વની વાત એ છે કે તેઓ માત્ર ભણાવતા નથી, તેમણે ગ્રીસના નેશનલ રિસર્ચ એન્ડ ટેકનોલોજી નેટવર્ક, પેલું GRNET, ત્યાં કામ પણ કર્યું છે.
ઓહ, એટલે કે થિયરી અને પ્રેક્ટિકલ બંનેનો અનુભવ. એનાથી બહુ ફરક પડે, કારણ કે જે સિસ્ટમ કાગળ પર સારી લાગે તે વાસ્તવિક દુનિયામાં કામ કરવી જોઈએ, ખરું ને?
ચોક્કસ. અને એ જ લોરીદાસની ખાસિયત છે. તેઓ ટેકનોલોજીને માત્ર એમ કે તકનીકી દૃષ્ટિએ નથી જોતા, પણ સમાજ અને અર્થતંત્ર પર તેની શું અસર થાય છે તે પણ ઊંડાણપૂર્વક સમજે છે. એમની લેખન શૈલીની ખૂબી એ છે કે તેઓ અત્યંત જટિલ વિષયોને પણ ખૂબ જ સરળ ભાષામાં સચોટતા જાળવી રાખીને સમજાવી શકે છે.
સરસ. તો આ પુસ્તકનો મુખ્ય સૂર શું છે? એનો કેન્દ્રીય વિચાર શું છે?
પુસ્તકનો કેન્દ્રીય વિચાર એ છે કે ક્રિપ્ટોગ્રાફી હવે કંઈ જાસૂસો કે લશ્કરની ગુપ્ત ટેકનોલોજી નથી રહી. એ તો આપણા આધુનિક ડિજિટલ સમાજનો પાયો બની ગઈ છે. તે સમજાવે છે કે આપણી ઓનલાઈન વાતો, પૈસાની લેવડ દેવડ, આપણી ડિજિટલ ઓળખ, આ બધું સુરક્ષિત કેવી રીતે રહે છે. મૂળ પ્રશ્ન એ છે કે ઇન્ટરનેટ જેવી ખુલ્લી જગ્યામાં જ્યાં માહિતીની નકલ કરવી, વચ્ચેથી પકડી પાડવી કે બદલી નાખવી એટલે ખૂબ સહેલી છે, ત્યાં વિશ્વાસ અને સુરક્ષા કેવી રીતે સ્થાપિત કરવા?
એટલે કે આપણે જે રોજ ઓનલાઈન કરીએ છીએ તેના કેવી રીતે પાછળનું શા માટે તે સમજાવે છે. એમ કહી શકાય કે તે માત્ર ટેકનોલોજી નથી પણ વિશ્વાસ બનાવવાની એક ગાણિતિક રીત છે.
બરાબર. પુસ્તકનો હેતુ સામાન્ય વાચકો, વિદ્યાર્થીઓ, વેપારીઓ, ટૂંકમાં જે કોઈ પણ આ ડિજિટલ દુનિયાને વધુ સારી રીતે સમજવા માંગે છે તેમના માટે ક્રિપ્ટોગ્રાફીના મૂળ સિદ્ધાંતો સરળ બનાવવાનો છે. તે બહુ ગાણિતિક સૂત્રોમાં નથી ઉતરતું, પણ તેની પાછળના શક્તિશાળી વિચારો પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
પુસ્તક આપણને કઈ સફર પર લઈ જાય છે? તેની રૂપરેખા શું છે?
આ સફર ઐતિહાસિક પણ છે અને વૈચારિક પણ. શરૂઆત થાય છે પ્રાચીન કાળના સાવ સાદા સાંકેતિક કોડથી, જેમ કે પેલું સીઝર સિફર.
હા, અક્ષરો આમથી તેમ કરવાના.
હા, જ્યાં કોડ બનાવવા અને તોડવાની રમત ચાલુ થઈ. પછી બીજા વિશ્વયુદ્ધના એનિગ્મા મશીન જેવા મોટા પડાવો આવે છે અને ત્યાંથી આપણે પહોંચીએ છીએ આધુનિક ઇન્ટરનેટને શક્ય બનાવનાર ક્રાંતિકારી શોધ, પબ્લિક કી ક્રિપ્ટોગ્રાફી સુધી. પુસ્તક આપણને સિમેટ્રિક એન્ક્રિપ્શન, એસિમેટ્રિક એન્ક્રિપ્શન, હેશ ફંક્શન્સ અને ડિજિટલ સિગ્નેચર્સ જેવા મુખ્ય સાધનો કેવી રીતે કામ કરે છે તે સમજાવે છે અને પછી બતાવે છે કે આ બધા સાધનો ભેગા મળીને આપણી ઓનલાઈન સુરક્ષાની દિવાલ કેવી રીતે બનાવે છે.
અને ભવિષ્યની પણ વાત છે.
હા, છેલ્લે તે ભવિષ્ય તરફ પણ જુએ છે, બ્લોકચેઇન અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગ જેવા નવા પડકારો અને તકો પર. આમ તે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યને જોડે છે.
ચાલો હવે થોડા ઊંડાણમાં ઉતરીએ. પુસ્તક શરૂઆત ક્યાંથી કરે છે? ઇતિહાસથી?
હા, શરૂઆતના પ્રકરણો ક્રિપ્ટોગ્રાફીના ઇતિહાસ અને મૂળભૂત ખ્યાલો સમજાવે છે. લેખક સીઝર સિફર જેવા સરળ ઉદાહરણોથી એન્ક્રિપ્શન એટલે કે માહિતીને ગુપ્ત બનાવવી, ડિક્રિપ્શન એટલે ગુપ્ત માહિતીને પાછી મૂળ સ્વરૂપમાં લાવવી અને કી એટલે કે પેલી ગુપ્ત ચાવી એવા શબ્દો સમજાવે છે.
પણ અહીં એક મહત્વની વાત એ પણ છે કે ક્રિપ્ટોગ્રાફી માત્ર વાત છુપાવવા માટે નથી, ખરું ને? એના બીજા પણ હેતુઓ છે.
બિલકુલ. પુસ્તક સ્પષ્ટ કરે છે કે ક્રિપ્ટોગ્રાફીના 4 મુખ્ય ઉદ્દેશ્ય છે. ગોપનીયતા, કોન્ફિડેન્શિયાલિટી એટલે કે વાત ગુપ્ત રહે.
હા.
બીજું અખંડતા, ઇન્ટિગ્રિટી એટલે કે માહિતી બદલાઈ નથી એની ખાતરી. ત્રીજું પ્રમાણિકતા, ઓથેન્ટિસિટી એટલે મોકલનાર સાચો છે એની ખાતરી. અને ચોથું અસ્વીકાર ન કરી શકાય તેવું, નોન રેપ્યુડિએશન એટલે મોકલનાર પાછળથી ના પાડી શકે નહીં.
આ 4 સ્તંભો પર જ ડિજિટલ દુનિયાનો વિશ્વાસ ટકેલો છે એમ કહી શકાય.
બરાબર.
ઠીક છે, પછી આવે છે સિમેટ્રિક ક્રિપ્ટોગ્રાફી. આમાં એક જ ચાવી હોય છે, બરાબર, જેમ ઘરના તાળાની હોય તેમ.
હા, બરાબર. સિમેટ્રિક ક્રિપ્ટોગ્રાફીમાં સંદેશને લોક કરવા અને ખોલવા માટે એક જ ગુપ્ત ચાવી વપરાય છે. આ પદ્ધતિ ખૂબ ઝડપી છે, એટલે મોટા પ્રમાણમાં ડેટા એન્ક્રિપ્ટ કરવા માટે આજે પણ વપરાય છે. જેમ કે AES, એડવાન્સ્ડ એન્ક્રિપ્શન સ્ટાન્ડર્ડ, એ બહુ પ્રચલિત છે.
પણ જો ચાવી એક જ હોય તો પછી 2 લોકો જે ક્યારે મળ્યા નથી તે આ ગુપ્ત ચાવી એકબીજાને સુરક્ષિત રીતે આપે કઈ રીતે? જો કોઈ વચ્ચેથી ચાવી જાણી લે તો? આ તો મોટો પ્રશ્ન.
આ જ તો મોટો પડકાર હતો. આને કી ડિસ્ટ્રીબ્યુશન પ્રોબ્લેમ કહેવાય છે. હજારો વર્ષો સુધી આ સમસ્યાનો કોઈ સારો ઉકેલ ન હતો. જો ચાવી સુરક્ષિત રીતે પહોંચાડી ન શકાય તો સિમેટ્રિક ક્રિપ્ટોગ્રાફી એટલે નકામી થઈ જાય.
તો આ સમસ્યા હલ થઈ, પણ એ પહેલા હેશ ફંક્શનની વાત કરી લઈએ. તે કંઈક અલગ લાગે છે. તે ગોપનીયતા માટે નથી વપરાતું.
ના, હેશ ફંક્શન ગોપનીયતા માટે નથી, પણ મુખ્યત્વે ડેટાની અખંડિતતા, પેલી ઇન્ટેગ્રિટી, એ ચકાસવા માટે છે. તે કોઈ પણ માપની માહિતીમાંથી, જેમ કે ફાઇલ હોય, મેસેજ હોય કે પાસવર્ડ હોય, એમાંથી એક નિશ્ચિત લંબાઈની લગભગ અજોડ ડિજિટલ ફિંગરપ્રિન્ટ બનાવે છે, જેને હેશ કહેવાય.
ડિજિટલ ફિંગરપ્રિન્ટ? રસપ્રદ.
હા, તેની 2 મુખ્ય ખાસિયત છે. એક, તે વન વે છે, એટલે કે ફિંગરપ્રિન્ટ પરથી મૂળ માહિતી પાછી મેળવવી ગાણિતિક રીતે લગભગ અશક્ય છે. બીજું, તે કોલિઝન રેઝિસ્ટન્ટ છે, એટલે કે 2 અલગ માહિતીની એક જ ફિંગરપ્રિન્ટ બનવાની શક્યતા નહીવત છે.
અને એનો ઉપયોગ ક્યાં થાય?
જ્યારે તમે કોઈ ફાઇલ ડાઉનલોડ કરો ત્યારે તેનો હેશ ચેક કરીને ખાતરી કરી શકો કે ફાઇલ ડાઉનલોડ દરમિયાન બદલાઈ નથી. અને બીજો મોટો ઉપયોગ, પાસવર્ડ સુરક્ષિત રીતે સ્ટોર કરવાનો છે સિસ્ટમ. તમારો પાસવર્ડ સીધો સ્ટોર નથી કરતી, પણ તેનો હેશ સ્ટોર કરે છે.
અચ્છા, સમજાઈ ગયું. હવે આવીએ પેલી ક્રાંતિ પર, એસિમેટ્રિક ક્રિપ્ટોગ્રાફી, જેને પબ્લિક કી ક્રિપ્ટોગ્રાફી પણ કહે છે. લેખક કહે છે કે આણે બધું બદલી નાખ્યું.
ચોક્કસપણે. આ ક્રિપ્ટોગ્રાફીના ઇતિહાસની કદાચ સૌથી મોટી શોધ છે, જેણે ઇન્ટરનેટ અને ઈ કોમર્સને શક્ય બનાવ્યું. અહીં દરેક વ્યક્તિ પાસે 2 ચાવીઓ હોય છે, જે ગાણિતિક રીતે જોડાયેલી હોય છે. એક પબ્લિક કી, જે જાહેર હોય છે, કોઈને પણ આપી શકાય, અને બીજી પ્રાઇવેટ કી, જે સંપૂર્ણપણે ગુપ્ત રાખવાની હોય છે.
2 ચાવી? પણ એ કામ કઈ રીતે કરે? જો પબ્લિક કી બધા પાસે હોય તો સુરક્ષા કેવી રીતે રહે?
સારો પ્રશ્ન છે. જાદુ અહીં છે. પબ્લિક કી વડે લોક કરેલો સંદેશ ફક્ત અને ફક્ત તેની જોડીદાર પ્રાઇવેટ કી વડે જ ખોલી શકાય છે. એટલે જો કોઈએ તમને સુરક્ષિત સંદેશ મોકલવો હોય તો તે તમારી પબ્લિક કી વાપરીને સંદેશ લોક કરશે. હવે એ સંદેશ ફક્ત તમારી પાસે રહેલી પ્રાઇવેટ કીથી જ ખુલશે. બીજું કોઈ ખોલી ના શકે.
ઓહ,
આનાથી પેલી કી ડિસ્ટ્રીબ્યુશનની સમસ્યા હલ થઈ ગઈ. હવે 2 અજાણ્યા લોકો પણ ઇન્ટરનેટ પર સુરક્ષિત રીતે વાતચીત શરૂ કરી શકે છે. ડિફી હેલમેન કી એક્સચેન્જ અને RSA અલ્ગોરિધમ આ ટેકનોલોજીના પાયાના ઉદાહરણો છે.
અદ્ભુત. અને ડિજિટલ સિગ્નેચર પણ આ પબ્લિક પ્રાઇવેટ કીનો જ ઉપયોગ કરે છે?
હા, ડિજિટલ સિગ્નેચર માટે પણ આ જ ટેકનોલોજી વપરાય છે, પણ ઉલટી રીતે.
ઉલટી રીતે એટલે?
એટલે કે અહીં વ્યક્તિ સંદેશ પર સહી કરવા માટે પોતાની પ્રાઇવેટ કી વાપરે છે. સામાન્ય રીતે સંદેશના હેશ પર સહી કરે છે. હવે કોઈ પણ વ્યક્તિ તે વ્યક્તિની પબ્લિક કીનો ઉપયોગ કરીને ચકાસી શકે છે કે 1. સહી ખરેખર એ જ વ્યક્તિએ કરી છે, ઓથેન્ટિસિટી. 2. સહી કર્યા પછી સંદેશમાં કોઈ ફેરફાર થયો નથી, ઇન્ટિગ્રિટી, અને ત્રીજું, સહી કરનાર વ્યક્તિ પાછળથી ના પાડી શકે નહીં કે તેણે સહી નથી કરી, નોન રેપ્યુડિએશન.
એટલે કે ઓનલાઇન કોન્ટ્રાક્ટ કે મહત્વના ડોક્યુમેન્ટ માટે આ ખૂબ જ ઉપયોગી છે. તે ડિજિટલ દુનિયામાં જવાબદારી નક્કી કરે છે, એમને.
બિલકુલ. પણ હજી એક પ્રશ્ન બાકી રહે છે.
કયો? મને તો લાગ્યું કે બધું સેટ થઈ ગયું.
પ્રશ્ન એ છે કે આપણને જે પબ્લિક કી મળી છે તે ખરેખર જે તે વ્યક્તિ કે વેબસાઇટની જ છે તેની ખાતરી શું? કોઈ આપણને ખોટી પબ્લિક કી પકડાવી દે તો?
હા, આ તો વિચારવા જેવું છે. જેમ કોઈ આપણને ખોટો ફોન નંબર આપી દે તેમ. આનો શું ઉપાય છે?
હા, આનો ઉપાય છે PKI, એટલે કે પબ્લિક કી ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આ એક એવી સિસ્ટમ છે જે પબ્લિક કીને તેની સાચી ઓળખ સાથે જોડે છે. આ સિસ્ટમમાં સર્ટિફિકેટ ઓથોરિટીઝ એટલે કે CA નામની વિશ્વસનીય સંસ્થાઓ હોય છે.
CA?
હા, સર્ટિફિકેટ ઓથોરિટી. આ CA શું કરે? તે ડિજિટલ સર્ટિફિકેટ બહાર પાડે છે. આ સર્ટિફિકેટ એક ડિજિટલ દસ્તાવેજ છે જે કહે છે કે આ પબ્લિક કી આ ચોક્કસ વેબસાઇટની છે, અને આ દાવાને પ્રમાણિત કરવા માટે CA પોતે પોતાની પ્રાઇવેટ કી વડે તે સર્ટિફિકેટ પર ડિજિટલી સહી કરે છે.
અને આપણને કેવી રીતે ખબર પડે કે CA પર ભરોસો કરાય?
આપણા વેબ બ્રાઉઝર જેમ કે ક્રોમ કે ફાયરફોક્સ અને ઓપરેટિંગ સિસ્ટમમાં પહેલેથી જ દુનિયાની મુખ્ય અને વિશ્વસનીય CAની પબ્લિક કી ઇન્સ્ટોલ કરેલી હોય છે. આનાથી ટ્રસ્ટની સાંકળ બને છે. જ્યારે તમે કોઈ HTTPS વાળી વેબસાઇટ ખોલો છો ત્યારે તમારું બ્રાઉઝર તે વેબસાઇટનું સર્ટિફિકેટ માંગે છે, CAની સહી ચકાસે છે અને ખાતરી કરે છે કે તમે સાચી વેબસાઇટ સાથે જોડાઈ રહ્યા છો.
પેલું બ્રાઉઝરમાં જે લીલું તાળું દેખાય છે એ આના કારણે?
બરાબર. એ લીલું તાળું એ નિશાની છે કે આખી PKI સિસ્ટમ બરાબર કામ કરી રહી છે.
ઓહ, તો આટલી બધી વસ્તુઓ સિમેટ્રિક, એસિમેટ્રિક, હેશ, ડિજિટલ સિગ્નેચર, PKI પડદા પાછળ કામ કરે છે જ્યારે આપણે ફક્ત એક વેબસાઇટ ખોલીએ છીએ. પુસ્તક આ બધું ભેગું કેવી રીતે કામ કરે છે તે સમજાવે છે.
હા, પુસ્તક HTTPS નું ઉદાહરણ આપીને આખી પ્રક્રિયા સમજાવે છે. જ્યારે તમે કોઈ સુરક્ષિત સાઇટ જેમ કે તમારી બેંકની વેબસાઇટ ખોલો છો ત્યારે ટૂંકમાં આટલું થાય છે. પહેલા ઓળખની ખાતરી થાય છે PKI થી,
ઓથેન્ટિકેશન.
હા, પછી બ્રાઉઝર અને સર્વર એસિમેટ્રિક ક્રિપ્ટોગ્રાફી વાપરીને એક કામ ચલાવ ગુપ્ત સેશન કી નક્કી કરે છે. આ કી એક્સચેન્જ થયું. હવે આ સેશન કીનો ઉપયોગ કરીને બધો ડેટા જેમ કે લોગિન વિગતો એ ઝડપી સિમેટ્રિક એન્ક્રિપ્શનથી સુરક્ષિત કરાય છે. આ કોન્ફિડેન્શિયાલિટી. અને છેલ્લે ડેટા બદલાયો નથી એની ખાતરી માટે હેશ ફંક્શન્સ વપરાય છે, એટલે કે ઇન્ટેગ્રિટી.
મતલબ કે સુરક્ષા કોઈ એક જાદુઈ ચાવીથી નથી આવતી, પણ આ બધા સાધનોની એક ટીમવર્કથી બનેલી આખી સિસ્ટમ છે.
એકદમ સાચો. આધુનિક સુરક્ષા એક પ્રોટોકોલ પર આધાર રાખે છે જેમાં ઘણા ક્રિપ્ટોગ્રાફિક સાધનો યોગ્ય રીતે યોગ્ય સમયે સાથે મળીને કામ કરે છે.
અને ભવિષ્યનું શું? શું આ ટેકનોલોજી હવે સ્થિર થઈ ગઈ છે કે તેમાં પણ ફેરફાર આવી રહ્યા છે?
પુસ્તક સ્પષ્ટ કરે છે કે આ ક્ષેત્ર સતત ગતિશીલ છે. એક તરફ બ્લોકચેન અને ક્રિપ્ટોકરન્સી જેવી નવી ટેકનોલોજી આવી છે જે હેશ ફંક્શન્સ અને ડિજિટલ સિગ્નેચર્સનો ઉપયોગ કરીને વિકેન્દ્રિત સિસ્ટમ બનાવે છે,
બિટકોઇન વગેરે.
હા, તો બીજી તરફ ક્વોન્ટમ કમ્પ્યુટિંગનો મોટો પડકાર ઊભો થઈ રહ્યો છે. સૈદ્ધાંતિક રીતે ભવિષ્યના શક્તિશાળી ક્વોન્ટમ કમ્પ્યુટર આજની ઘણી એસિમેટ્રિક ક્રિપ્ટોગ્રાફી જેમ કે પેલી RSA એને તોડી શકશે.
આ તો ગંભીર વાત કહેવાય. તો શું આપણી બધી ઓનલાઈન સુરક્ષા જોખમમાં મુકાઈ જશે?
ચિંતાની વાત છે, પણ વૈજ્ઞાનિકો બેઠા નથી. અત્યારે પોસ્ટ ક્વોન્ટમ ક્રિપ્ટોગ્રાફી એટલે કે PQC પર જોરશોરથી સંશોધન ચાલી રહ્યું છે. એવા નવા પ્રકારના અલ્ગોરિધમ્સ વિકસાવાઈ રહ્યા છે જે ક્વોન્ટમ કમ્પ્યુટરના હુમલા સામે પણ ટકી શકે.
અચ્છા,
આ બતાવે છે કે ક્રિપ્ટોગ્રાફીની આ રમત કોડ બનાવવા અને તોડવાની ક્યારે અટકવાની નથી. આ એક સતત ચાલતી શસ્ત્ર સ્પર્ધા જેવું છે.
આ ખરેખર રસપ્રદ અને ઊંડી ચર્ચા રહી. જો આપણે આખા પુસ્તક અને આપણી ચર્ચાનો સાર કાઢવો હોય તો મુખ્ય સંદેશાઓ કયા ગણાય?
મને લાગે છે કે પહેલો અને સૌથી મહત્વનો સંદેશ એ છે કે ક્રિપ્ટોગ્રાફી માત્ર માહિતી છુપાવવા વિશે નથી, પણ તે વિશ્વાસનું વિજ્ઞાન છે. ડિજિટલ દુનિયા જેવી અજાણી જગ્યામાં તે ઓળખ, માહિતીની સચ્ચાઈ અને જવાબદારીની ગાણિતિક ગેરંટી આપે છે.
હા, વિશ્વાસનું વિજ્ઞાન. અને બીજો મુખ્ય મુદ્દો પેલી એસિમેટ્રિક ક્રાંતિનો છે. તેના વગર આજનું ઇન્ટરનેટ કદાચ શક્ય જ ન બન્યું હોત.
બિલકુલ. પબ્લિક કી ક્રિપ્ટોગ્રાફીએ પેલી કી ડિસ્ટ્રીબ્યુશનની સમસ્યાનો ઉકેલ લાવીને વૈશ્વિક સ્તરે સુરક્ષિત વાતચીત અને વ્યાપારનો માર્ગ ખોલ્યો. ખરેખર યુગ પરિવર્તન હતું.
અને ત્રીજું, તે આપણા ડિજિટલ જીવનનો અદૃશ્ય પાયો બની ગઈ છે. જેમ ઘરમાં વીજળી વગર ન ચાલે, તેમ ડિજિટલ દુનિયામાં ક્રિપ્ટોગ્રાફી વગર ન ચાલે.
સાચી વાત છે. આપણે રોજ તેનો ઉપયોગ કરીએ છીએ, પણ તેના વિશે વિચારતા નથી, સિવાય કે કંઈક ખોટું થાય ત્યારે. આ પુસ્તક એ અદૃશ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સમજવામાં મદદ કરે છે.
ચોથો મુદ્દો એ સ્પષ્ટ થયો કે સુરક્ષા એક સિસ્ટમ છે, કોઈ એક ટૂલ કે તાળું નથી. બધા ભાગોએ સાથે મળીને કામ કરવું પડે છે.
હા, HTTPSના ઉદાહરણમાં આપણે જોયું તેમ મજબૂત સુરક્ષા માટે એન્ક્રિપ્શન, ઓથેન્ટિકેશન, ઇન્ટેગ્રિટી બધું જ જરૂરી છે. એક પણ કડી નબળી હોય તો આખી સાંકળ તૂટી શકે છે.
અને છેલ્લે, લેખક ગોપનીયતા અને લોકશાહી વચ્ચેના સંબંધ પર ભાર મૂકે છે, તે પણ મહત્વનું છે.
ચોક્કસ. ક્રિપ્ટોગ્રાફી વ્યક્તિગત ગોપનીયતાનું રક્ષણ કરે છે, જે મુક્ત વિચાર અને અભિવ્યક્તિ માટે જરૂરી છે. તે નાગરિકોને એમ કે સત્તાની સતત નજર હેઠળ આવ્યા વગર વાતચીત કરવાની ક્ષમતા આપે છે, જે લોકશાહી સમાજ માટે મહત્વનું છે. અને હા, એ પણ યાદ રાખવું રહ્યું કે આ ક્ષેત્રમાં સતત વિકાસ અને પડકારો રહેવાના છે.
પુસ્તકમાં કેટલાક વિચારો એટલા સરસ રીતે રજૂ થયા છે કે તે યાદ રહી જાય. આપણે એવા કેટલાક નોંધપાત્ર વિચારો કે કોટ્સ પર વાત કરી શકીએ?
જરૂર. પહેલો વિચાર જે ક્રિપ્ટોગ્રાફીના હાર્દને પકડે છે. ક્રિપ્ટોગ્રાફી માત્ર રહસ્યો રાખવા વિશે નથી, તે અવિશ્વાસની દુનિયામાં વિશ્વાસ સ્થાપિત કરવા વિશે છે. આ વાક્ય સ્પષ્ટ કરે છે કે ગુપ્તતા કરતાં પણ વધુ મહત્વનું કામ વિશ્વાસનું નિર્માણ કરવાનું છે.
બીજો એક વિચાર જે દર્શાવે છે કે આ વિશે કેટલો વ્યવહારુ છે. જ્યારે પણ તમે ઓનલાઈન ક્રેડિટ કાર્ડ વાપરો છો, સુરક્ષિત મેસેજ મોકલો છો કે વેબસાઇટમાં લોગિન કરો છો, ત્યારે તમે ગણિતના એવા સિદ્ધાંતો પર ભરોસો કરો છો જેના વિશે મોટાભાગના લોકોએ ક્યારેય સાંભળ્યું પણ નથી. આ બતાવે છે કે ગણિત જેવો અમૂર્ત વિષય આપણા રોજિંદા જીવનને કેવી રીતે સુરક્ષિત બનાવે છે.
પબ્લિક કી ક્રિપ્ટોગ્રાફીના મહત્વ વિશે આ સરખામણી અદ્ભુત છે. પબ્લિક કી ક્રિપ્ટોગ્રાફીની શોધ ડિજિટલ સંચાર માટે પ્રિન્ટિંગ પ્રેસ જેટલી ક્રાંતિકારી હતી. જેમ પ્રિન્ટિંગ પ્રેસે જ્ઞાનનો ફેલાવો શક્ય બનાવ્યો, તેમ પબ્લિક કી ક્રિપ્ટોગ્રાફીએ સુરક્ષિત ડિજિટલ સંચાર અને ઈ કોમર્સનો ફેલાવો શક્ય બનાવ્યો.
ગોપનીયતાના મહત્વ વિશે પણ એક ગહન વિચાર છે. ગોપનીયતા કંઈક છુપાવવા માટે નથી, તે વ્યક્તિગત વિચાર, અભિવ્યક્તિની સ્વતંત્રતા અને લોકશાહી સહભાગીતા માટે જરૂરી જગ્યા જાળવવા માટે છે. આ ગોપનીયતાને કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ તરીકે નહીં, પણ એક મૂળભૂત અધિકાર અને સ્વસ્થ સમાજની જરૂરિયાત તરીકે રજૂ કરે છે.
અને ભવિષ્યના પડકાર વિશે ચેતવણી આપતો વિચાર. ક્વોન્ટમ કમ્પ્યુટિંગ માત્ર વર્તમાન એન્ક્રિપ્શનને જોખમમાં મૂકતું નથી, તે આપણને ડિજિટલ સુરક્ષાના ગાણિતિક પાયા વિશે પુનર્વિચાર કરવા અને નવેસરથી કલ્પના કરવા પડકાર ફેંકે છે. આ દર્શાવે છે કે સુરક્ષા એ કાયમી સ્થિતિ નથી, પણ સતત ચાલતી પ્રક્રિયા છે જેમાં આપણે હંમેશા તૈયાર રહેવું પડશે.
આ બધી જાણકારી ખૂબ જ રસપ્રદ છે, પણ સામાન્ય માણસ આ જ્ઞાનનો પોતાના રોજિંદા જીવનમાં કેવી રીતે ઉપયોગ કરી શકે? શું આ ફક્ત ટેકનિકલ લોકો માટે જ છે?
ના, બિલકુલ નહીં. આ સમજ વ્યક્તિગત સુરક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે. હવે આપણે વધુ સારી રીતે સમજી શકીએ કે શા માટે સોફ્ટવેર અપડેટ કરતા રહેવું જોઈએ.
હા, પેલા સિક્યુરિટી પેચ માટે.
બરાબર. શા માટે દરેક વેબસાઇટ માટે મજબૂત અને અલગ અલગ પાસવર્ડ રાખવા જોઈએ? શા માટે ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન 2FA વધુ સુરક્ષા આપે છે? અને બ્રાઉઝરમાં દેખાતા HTTPS અને લીલા તાળાનો ખરો અર્થ શું છે અને ક્યારે સાવચેત રહેવું?
અને પેલું જે વોટ્સએપ જેવી એપ્સ કહે છે એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન, તેનો અર્થ પણ હવે વધુ સ્પષ્ટ થાય છે.
હા, તેનો અર્થ એ છે કે પબ્લિક કી ક્રિપ્ટોગ્રાફીનો ઉપયોગ એવી રીતે થાય છે કે સંદેશ મોકલનાર અને મેળવનાર સિવાય કોઈ ત્રીજો પક્ષ, ખુદ વોટ્સએપ કંપની પણ નહીં, તે સંદેશ વાંચી ન શકે. આ સમજ આપણને કઈ એપ વાપરવી અને કોના પર વિશ્વાસ કરવો તે નક્કી કરવામાં મદદ કરી શકે છે.
વ્યવસાયો માટે અને નીતિ નિર્માણમાં રસ ધરાવતા નાગરિકો માટે પણ આ સમજ કામની ખરી.
ચોક્કસ. વ્યવસાયો સાયબર સુરક્ષાના ઉપાયો અને સેવાઓનું વધુ સારું મૂલ્યાંકન કરી શકે છે. નાગરિક તરીકે લોકો ડિજિટલ અધિકારો, સરકારી દેખરેખ અને એન્ક્રિપ્શન અંગે થતી ચર્ચાઓમાં વધુ જાણકારી સાથે ભાગ લઈ શકે છે. જ્યારે સરકાર એન્ક્રિપ્શન તોડવા માટે બેકડોર માંગે ત્યારે તેના ટેકનિકલ અને સામાજિક પરિણામો શું હોઈ શકે તે સમજી શકાય છે. નવી ટેકનોલોજી જેવી કે બ્લોક ચેઇન કે ક્લાઉડ સેવાઓનો ઉપયોગ કરતા પહેલા તેની પાછળની ક્રિપ્ટોગ્રાફિક સુરક્ષા કેટલી મજબૂત છે તે પણ સમજી શકાય.
આ સમગ્ર ચર્ચા પછી મને સૌથી વધુ એ વાત સ્પર્શી ગઈ કે ક્રિપ્ટોગ્રાફી આપણા ડિજિટલ અસ્તિત્વમાં કેટલી ઊંડે સુધી વણાયેલી છે. આપણા દરેક ક્લિક, દરેક ટ્રાન્ઝેક્શન પાછળ તે કામ કરી રહી છે, છતાં આપણે તેના વિશે ભાગ્યે જ વિચારીએ છીએ. ખરેખર એક અદૃશ્ય શક્તિ જે આપણી ડિજિટલ દુનિયાને ચલાવી રહી છે.
અને મારા માટે સૌથી પ્રભાવશાળી બાબત એ છે કે કેવી રીતે શુદ્ધ ગણિતના અમૂર્ત લાગતા સિદ્ધાંતો, અવિભાજ્ય સંખ્યાઓ, ગાણિતિક કાર્યો વાસ્તવિક દુનિયાની ખૂબ જ માનવીય સમસ્યાઓ જેમ કે વિશ્વાસ અને સુરક્ષાનો આટલો સુંદર અને અસરકારક ઉકેલ પૂરો પાડે છે. તે માનવ બુદ્ધિની એક અદ્ભુત સિદ્ધિ છે જેણે વૈશ્વિક સ્તરે ડિજિટલ સહકાર અને વેપારને શક્ય બનાવ્યો છે.
તો અંતે આ પુસ્તક અને આપણી ચર્ચાનો સાર એ જ છે કે આજના ડિજિટલ યુગમાં એક જાણકાર અને સશક્ત નાગરિક બનવા માટે ક્રિપ્ટોગ્રાફીની મૂળભૂત સમજ હોવી જરૂરી છે. તે હવે માત્ર નિષ્ણાતોનો વિષય નથી રહ્યો, પણ આપણા સૌના માટે જાણવું જરૂરી બની ગયું છે.
બિલકુલ. આ સમજ આપણને ટેકનોલોજીના માત્ર ઉપભોક્તા બનવાને બદલે તેના વિશે વિચારનારા અને સક્રિય સહભાગી બનવા માટે સક્ષમ બનાવે છે. તે આપણને આપણી ડિજિટલ સ્વતંત્રતા અને સુરક્ષા માટે વધુ જવાબદાર બનવાની પ્રેરણા આપે છે.
અને આ બધા પછી એક વિચાર આવે છે, જેમ જેમ આપણું જીવન વધુ ને વધુ ડિજિટલ થતું જાય છે તેમ તેમ આપણી સુરક્ષા અને ગોપનીયતા આ ગાણિતિક કોડ પર વધુ નિર્ભર બનતી જાય છે. પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે જો ભવિષ્યમાં આ કોડ તૂટી જાય ક્વોન્ટમ કમ્પ્યુટરથી કે કોઈ અજાણ્યા કારણોસર, તો આપણી આખી ડિજિટલ દુનિયાનું શું થશે? શું આપણે કોઈ પ્લાન બી વિશે વિચાર્યું છે? કદાચ આ આવનારા સમયનો સૌથી મોટો પ્રશ્ન છે જેના પર આપણે સૌએ વિચારવાની જરૂર છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.